તારીખ 9/5/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 19.
સત્તા સૂચક છે અને એ સત છે એ સમ્યક શ્રદ્ધાનો વિષય છે. જ્ઞાન પૂર્વક જે શ્રદ્ધાન થાય છે અને જે શ્રદ્ધા ત્રિકાળી અસ્તિત્વને ગ્રહણ કરે છે એ ત્રિકાળી અસ્તિત્વને ટૂંકા નામથી ટૂંકા શબ્દથી સત કહેવામાં આવે છે. અસ્થિ અસ્થિમાં સત રહેલું એટલે હોવું. તો પોતાનું સ્વરૂપ શાશ્વત સત્તા ધારણ કરે છે. માત્ર દેહની ઉત્પત્તિ અને દેહના નાશ જેટલું પોતાનું અસ્તિત્વ નથી પણ પોતાનું અસ્તિત્વ ત્રણે કાળે છે એવું સમજણથી દ્રઢ થયું નથી અથવા એની યથાર્થ સમજણ નથી થઈ. એ વિષય આ લોકની અલ્પ પણ સુખેચ્છા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે એ વાત વધારે સ્પષ્ટ કરવા માટે એમ કહે છે અથવા કહીને કહે છે કે સત છે એવું દ્રઢ થયું નથી એટલે કે અથવા એટલે કે તે પરમાનંદ રૂપ જ છે એમ પણ નિશ્ચય નથી એમ પણ કરતા નથી. જીવનો સ્વભાવ સર્વ જીવોનો સ્વભાવ સુખરૂપ આનંદ રૂપ છે પરમ સુખરૂપ અને પરમ આનંદ રૂપ છે. એથી કરીને સર્વ જીવો સુખને ચાહે છે સુખને ઈચ્છે છે પરંતુ સુખનો સ્વરૂપ અને સુખના પ્રાપ્તિના ઉપાયનું સ્વરૂપ તેથી અજાણ હોવાને લીધે જે કાંઈ એને એ સંબંધીની પૂર્વગ્રહિત માન્યતા છે સમજણ છે તે અનુસાર તે સુખને સમજે છે અને તે સુખની પ્રાપ્તિના ઉપાયને પણ એ અમલ કરે છે આગળ છે. એ વિષયમાં અનાદિથી જીવની ઊંધી માન્યતા છે ખોટી સમજણ છે અથવા મિસકન્સેપ્શન જેને કહેવામાં આવે છે એવી પરિસ્થિતિ રહી છે. સામાન્ય રીતે એ વિષયમાં ઘણા માને છે એવું જ માનવા જીવ તૈયાર થાય. એ માનવીનો એક સામાન્ય સ્વભાવ છે કે જે ઘણા કરે તે કરવું ઘણા કરે તેવું ન કરીએ તો આપણો ઘણાની વચ્ચે આપણો આંખ છે તે ઘણો અથવા ઓછો ગણાય છે અને તેથી ઘણા કરે એવું કરવામાં વિવેકનો ઉપયોગ કર્યા વિના વિવેક વાપર્યા વિના માને અનુસરે છે. મનુષ્યનું અનુસરણ સામાન્ય રીતે આ થાય છે. કોઈ અસામાન્ય મનુષ્ય આ વિષયમાં વિવેક વિચારથી દોષ અને નિર્દોષતાનો વિવેક કરીને જુદો પડે છે અને એ જુદો પડે છે એ એની ઉત્તમતા છે એ એની વિશેષતા છે એ એનું મહત્વ છે. તો મનુષ્યતામાં પણ એ પરિસ્થિતિ ઊભી છે કે પોતાનું સ્વરૂપ સત પરમાનંદ રૂપ છે એવું જ્યાં સુધી જાણ્યું નથી જાણીને દ્રઢ થયું નથી ત્યાં સુધી જગતના પદાર્થોમાં સુખ છે એવા અભિપ્રાયથી સુખેચ્છાની પ્રવૃત્તિ ચાલુ રહે છે. સુખેચ્છા થવી અને સુખેચ્છાના અભિપ્રાય પૂર્વક સુખેચ્છા થવી એ બે વાતમાં બહુ મોટો અંતર. ઈચ્છાનો દોષ ક્ષમ્ય છે અભિપ્રાય સહિત ઈચ્છાનો દોષ અક્ષમ્ય છે. આ દોષનો પ્રકાર છે. દોષ બે પ્રકારે થાય છે. એક અભિપ્રાય સહિત થાય છે અને એક અભિપ્રાય નહીં હોવા છતાં થઈ જાય છે કરવો નથી ને થઈ જાય છે એ એક દોષનો બીજો પ્રકાર છે. તો અહીંયા કૃપાળુને એમ કહેવું છે કે એક વાતનો અભિપ્રાય બદલી નાખે તો મોટે અભિપ્રાય ની અંદર એવો પ્રકાર ઉત્પન્ન થશે કે મારો સુખ મારો આનંદ એની હૈયાતે એનો અસ્તિત્વ મારા સ્વરૂપમાં છે, મારા સત સ્વરૂપથી બહાર મારા અસત અસ્તિત્વથી બહાર મારો સુખ અને મારો આનંદ નથી. આ વાત જેને દ્રઢ છે એને અન્ય પદાર્થથી ઉત્પન્ન થતી જે સુખેચ્છા, અન્ય પદાર્થને અનુલક્ષીને ઉત્પન્ન થતી જે સુખેચ્છા એનો નિષેધ આવે છે. જેને એ પ્રકાર દ્રઢ નથી તેને તે પ્રકારની સુખેચ્છામાં વિશેષ પ્રકારે રસની ઉત્પત્તિ થઈને એનું અનુમોદન રહે છે જાણે અજાણે પણ. એ વિષયમાં થોડો દ્રષ્ટાંત કોઈ વ્યવહારિક પ્રસંગોમાં જે તે પ્રસંગોમાં પોતાની ઈચ્છા વિરુદ્ધ કોઈ કાર્ય થતું હોય તો પોતાને અણગમો થાય છે અને એનો નિષેધ નકાર ચાલુ રહ્યા કરે છે. આવું ઈચ્છવા યોગ્ય નથી છતાં કેમ ઘરમાં થઈ રહ્યું છે, કેમ સમાજમાં થઈ રહ્યું છે, કેમ આપણી આજુબાજુમાં થઈ રહ્યું છે, એ ઈચ્છા વિરુદ્ધ થાય ત્યારે એનું અનુમોદન નથી રહેતું. જ્યાં નકાર નથી આવતો એનો બીજો અર્થ એ થાય કે જે જે કાર્યો અથવા પરિણામોમાં નકાર નથી આવતો ત્યાં ત્યાં પોતાનો અનુમોદન અને અભિપ્રાય પહોંચે છે, એમાં સંમત થાય છે અભિપ્રાય પૂર્વક. મોક્ષ માર્ગની મુખ્ય વિધિ જે વેદજ્ઞાન છે એ સર્વશાસ્ત્રોની અંદર એ વિધિનો જાહેર ઉલ્લેખ છે. એ વિધિનો જે પ્રક્રિયાનો મુખ્ય પ્રકાર છે એ આ છે કે મોક્ષ માર્ગી જીવને પણ જેટલા કોઈ દર્શનો વ્યતીત થયા પછી ચારિત્ર મોહના સ્વભાવિક પરિણામ ઉત્પન્ન થઈ આવે છે એનો નકાર આવે છે, એનો નિષેધ આવે છે. નહીંતર આ શરત ઘણી કઠિન છે. એ ત્રણ કારણોમાં આ શરત નક્કી છે કે આ લોકોને સુખેચ્છા રહેવી એમને અલ્પ પણ સુખેચ્છા ન રહેવી. પૂર્ણ વિતરાગ થયા એ સ્થિતિ કેવી રીતે સંબંધિત છે? વિચાર કરતા તો પૂર્ણ વિતરાગ થયા વિના એ સ્થિતિ સંભવિત દેખાતી નથી, અથવા પોતાના પરિણામને તપાસતા પણ એ સ્થિતિ સંભવિત દેખાતી નથી. ત્યારે આ વાત મુમુક્ષુની મુમુક્ષુની ભૂમિકામાં યોગ્યતાને રોકનારી છે. એ જગ્યાએ અહીંયા નિરૂપણ છે, આ કોઈ પૂર્ણ ઉત્તરનાત્મક સ્થાનોનું નિરૂપણ નથી. જો ગુણસ્થાનના સિદ્ધાંત અનુસાર વિચારવામાં આવે તો પહેલા ગુણસ્થાનમાં આવી ચર્ચા ઉપાડી શકતી પાછી કોઈ મુનિદશાના છઠ્ઠા સાતમા ગુણસ્થાનની ચર્ચા નથી ઉપાડી કે જેને બહારમાં સર્વસંગ પરિત્યાગ છે, સર્વસાવજ્ઞ યોગનો ત્યાગ છે અને જે અસંગ દશામાં વિતરે છે એને અલ્પ પણ સત્તા ન હોઈ શકે. એની વાત મુમુક્ષુની વાત કરી છે ત્યારે એ વિષયના ઊંડાણમાં જવું અનિવાર્ય પડે. જો એ વિષયના ઊંડાણમાં ન જઈએ તો એ વાત યથાર્થ રીતે સમજમાં ન આવે અને ઉપર ઉપરથી સ્વીકારેલી એવું કે માની લેવાનું કોઈ સાર્થક પણ નથી. એના તળિયામાં જવું જોઈએ કે આવું કેમ બને, પ્રથમ ગુણ સ્થાને મુમુક્ષુની ભૂમિકામાં આ કેવી રીતે થવું બને છે કે મુમુક્ષુની ભૂમિકામાં પણ આત્મ સ્વરૂપનો વિચાર, આત્મ સ્વરૂપનું ચિંતન અને જેવું પોતાનું મૂળ આત્મ સ્વરૂપ છે એની દ્રઢતા તો હોવી જ ઘટે છે. એ દ્રઢતા વશ એટલે આત્મા સત પરમાનંદ રૂપ છે એવી દ્રઢતા વશ અન્ય પદાર્થમાં મારી સત્તા નથી, મારા સુખનું અસ્તિત્વ નથી, મારા આનંદનું અસ્તિત્વ નથી. તમામ જળ પદાર્થો સમસ્ત જળ પદાર્થો સુખ રહિત છે, ત્યાં સુખનું નામ નિશાન નથી. એ પરિસ્થિતિમાં જો દ્રઢતા આવે છે તો એ દ્રઢતા ત્યાં અભિપ્રાયને બદલે છે. એવો એક દ્રઢ અભિપ્રાય ઉત્પન્ન થાય છે કે સુખ મારા આત્મા સિવાય ક્યાંય નથી, અને ક્યાંય પણ સુખ અથવા સાતાનો અનુભવ કરવો તે અપરાધ છે. એવો એક મુમુક્ષુની ભૂમિકામાં જો ઉત્પન્ન ન થાય તો મુમુક્ષુને મોક્ષ માર્ગની પ્રાપ્તિમાં અવરોધક કારણ ઊભું છે એમ સમજવું હોય છે. નિશંકપણે પોતે સત છે અને પરમાનંદ સ્વરૂપ છે એમ દ્રઢતા નથી અને એમ નિશ્ચય નથી. એનો અર્થ એ પણ અનર્પક રીતે સ્પષ્ટ થાય છે કે જે મુમુક્ષુ જીવને પોતાના સ્વરૂપમાં જ આનંદ છે, મારો આનંદ નથી બહાર નથી એવી દ્રઢ અભિપ્રાયની જેની સ્થિતિ વર્તે છે એને બીજા પદાર્થ સંબંધની તીવ્ર સુખેચ્છા થવાનો પ્રશ્ન નથી, કેમ કે તીવ્ર રસ્યા ઉત્પન્ન થતો નથી. પણ મંદ રસે કરીને જે વિકલ્પો ઉત્પન્ન થાય છે, જે પરિણામો ઉત્પન્ન થાય છે એનો નિષેધ આવે છે, એનો નકાર આવે છે. અને અહીંથી જે જ્ઞાનની પ્રક્રિયા મૂળમાં શરૂ થાય છે. જો નકાર ન આવે તો પોતે અભિપ્રાય સહિત અનુમોદનથી કરે છે. પોતાના પરિણામોના અંતર અવલોકનથી સમજવા જેવું છે. માત્ર શાસ્ત્રના શબ્દોના અર્થઘટનથી સમજવા જેવો વિષય નથી, પરંતુ તે પ્રકારના પોતાના પરિણામના અવલોકનથી સમજવા જેવો આ વિષય છે કે મારા દૂષિત પરિણામ અથવા અન્ય પદાર્થમાં સુખેચ્છાના જે પરિણામ છે એમાં મારું અનુમોદન પહોંચે છે કે મારો નિષેધ પહોંચે છે, જેમાંથી કયા પ્રકારનો પહોંચ છે. પરિણામ તો થયા વિના રહેવાના નથી. તીવ્ર મોક્ષતાની ઉત્પત્તિ થયા પહેલા, મોક્ષ માર્ગ પ્રાપ્ત થયા પહેલા સર્વજીવને થાય જ છે. થાય છે તો એમાં અઠિતપણો, એનો નિષેધ, એનો અનાદર સાથે ને સાથે ઉભો છે કે એને સંમત થઈને પૂરતી વર્તી ગયો છે. એ શું કરીએ, આપણા તો આ સંખ્યામાં આવા પરિણામ સામાન્યપણે હોય એનું કરવું છે અનિવાર્ય છે. એમ કરીને જો એના અનુમોદનમાં ઉભો રહે છે જીવ, તો કોઈ પણ રીતે સ્વરૂપની દ્રઢતા તો નથી, પણ એ દ્રઢતા થવા માટેનો કોઈ પ્રયાસ પણ નથી. એટલા માટે અસ્થિર અને નાસ્તિકથી બંને પ્રકારે પુરુષાર્થની આવશ્યકતા છે. અસ્થિથી આત્માના સદ પરમાનંદ સ્વરૂપની દ્રઢતાનો પુરુષાર્થ થવો ઘટે છે. નાસ્તિથી ક્ષણે ક્ષણે જે તે પ્રસંગે પ્રસંગે ઉત્પન્ન થતા જે પર પદાર્થમાં સુખ દુઃખના, અહીંયા સુખની વાત નથી લીધી છે, પણ રિલેટિવલી એટલે અપેક્ષિત રીતે જ્યાં દુઃખ લાગે છે એ પણ ભ્રાંતિ છે, સુખ લાગે છે એ પણ ભ્રાંતિ છે, અને દુઃખ લાગે છે એ પણ ભ્રાંતિ છે. ન તો આ આત્માનું સુખ પર પદાર્થમાં છે, ન તો આ આત્માનું દુઃખ પણ પર પદાર્થમાં છે. સુખ દુઃખના બંને કારણ માત્ર કલ્પિત છે, કલ્પિત સિવાય બીજું કાંઈ નથી. કેમ કે કોઈ પદાર્થ દુઃખ પહોંચાડવા સમર્થ નથી, કોઈ પદાર્થ સુખ પહોંચાડવા સમર્થ. એવી જ કોઈ વાસ્તવિક પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિના જ્ઞાન અને શ્રદ્ધાનું ઉલ્લંઘન કરીને આ જીવ સુખ દુઃખનો અનુભવ કરે છે, અને તેથી અનંતાનું મંદિર અને મિથ્યાત્વ સહિતના સર્વ પ્રશ્નો બંધનને પ્રાપ્ત કરે છે. એનો મુખ્ય એટલે એમ કહ્યું કે એવું દ્રઢ થયું નથી, અસ્તિનું પડખું લીધું. નાસ્તિકમાં આ પ્રકારનો દોષ થવાનું કારણ અસ્તિનું પડખું સાજ્યું નથી, અસ્થિનું પડખું બરાબર યોગ્ય સ્થાનમાં નથી, તેથી એમ થઈ રહ્યું છે. અથવા તો મારે ખોલે છે વિષય મુમુક્ષુતામાં પણ કેટલો આનંદ અનુભવાય છે, આ બહુ માર્મિક વાત છે. મુમુક્ષુતામાં પણ કેટલો આનંદ અનુભવાય છે તેને લીધે બાહ્ય સાતાના કામ પણ કેટલીક વાર પ્રિય લાગે છે. આશ્ચર્યથી કામમાં છે, અરે આ તો મુમુક્ષુને શું થઈ ગયું કે એને બાહ્ય સાતાના કારણો પ્રિય લાગે છે, બાહ્ય અનુકૂળતાના કારણો પ્રિય લાગે છે, અને મુમુક્ષુતામાં પણ કેટલાક કષાયની મંદતાના જે પરિણામ થાય છે એમાં એને આનંદ અને શાંતિનો અનુભવ થાય છે. આજે ઘણી ભૂલાવાવાળી વાત છે, ભૂલામણીમાં પડી જવાયેલી આ વાત છે. એટલે કે મુમુક્ષુની ભૂમિકામાં આ સ્થળે આ પ્રકારમાં એકદમ જાગૃતિની જરૂર છે, એકદમ ચેતી જવાની જરૂર છે એમ કહેવા માટે આ એક મુખ ભૂલાવાનો સ્થળ છે. સામાન્ય રીતે મનુષ્ય જીવને તીવ્ર વિષય કષાયના પરિણામ થતા રહે, જો તીવ્ર વિષય કષાયના પરિણામ નથી થતા એવા મનુષ્ય મંદપણે જે પરિણામ થાય છે એમાં આનંદ અનુભવે છે, કેમ છે કે અમને આનંદ જે કઈ ક્રિયાઓ કરીએ છીએ, પછી સ્વાધ્યાયની ક્રિયા હોય, ભક્તિની ક્રિયા હોય, પૂજાની ક્રિયા હોય, યાત્રાની ક્રિયા હોય, જપની ક્રિયા હોય, તપની ક્રિયા હોય, કોઈ પણ પ્રકાર એવી કેટલીક ક્રિયાઓમાં જે કષાયની મંદતાને લઈને આકુરતાનો પારો નીચો આવે છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે, ત્યારે જીવ એમ સમજે છે મુમુક્ષુતામાં પણ કેટલો આનંદ અનુભવાય છે, કેમ કે ત્યાંથી કસાઈ આવતો નથી. તો એવું ભયંકર પ્રકારનો અજાણપણે ઉત્પન્ન થતું પરિણમન છે કે જે દર્શન મૂળની વૃત્તિને લઈ આવે, દર્શન મૂળની તીવ્રતાને ઉત્પન્ન કરે છે. ચારિત્ર મૂળથી કશાય મંદ હોય છે, દર્શન મૂળની તીવ્ર ધ્યાતા થઈ આવે છે. એટલે કૃપાળુ દેવે એ વિષય ઉપર પોતાનો નિષેધ જાહેર કર્યો છે કે એમ નહીં થવું જોઈએ, અને તેથી અને તે કારણે આ લોકને સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે. હવે જરા વધારે વ્યવસ્થિત રીતે આ વિષયને વિચારવાની જરૂર છે કે જ્યાં જ્યાં કષાય મંદ થાય ત્યાં આકુલતા ઘટે, કષાય તીવ્ર થાય ત્યાં આકુલતા વધે. આ તો બધાને અનુભવ ગોચર વાત છે. બે પ્રકારે કષાય મંદ થાય છે, એક ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિમાં ઈચ્છા છે એ તીવ્ર આકુલતા છે, અને એ ઈચ્છિત પદાર્થનો સંયોગ થતા એ ઈચ્છા સમાપ્ત થાય છે, કે જે જોઈતું હતું તે મળી ગયું, એટલે ઈચ્છાની આકુરતા બંધ થતા એ આકુરતાનો પારો નીચો આવે છે. એક કષાયની મંદતાનો આ સ્ટેજ છે. બીજી કષાયની મંદતાનો એ સ્ટેજ છે કે જે કોઈ ધાર્મિક બાહ્ય સાધનો છે એ સાધનોમાં મુમુક્ષુની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિની અંદર પણ કષાયની મંદતા રહે છે, ત્યાં કષાયની તીવ્રતા નથી. આ બંને જગ્યાએ કષાયની મંદતા થાય એનો વિરોધ નથી, કષાયની તીવ્રતામાં કોઈનું પરિણમન કરાવવું પણ નથી, પણ એ કષાયની મંદતા છતાં એક નવી ભૂલ ઊભી ન થાય ત્યાં લાલ બત્તી મૂકે છે. આ એક આ વિષયની ગહનતા છે. કૃપાળુ દેવના નિરૂપણમાં જે ગહનતા છે, જે ઊંડાણ છે, એ આ વિષયનું છે કે આમ છતાં તને સંતોષ જો થાય તો આ એક નવી ભૂલ ઉત્પન્ન થાય છે કે જ્યાં દર્શન મોહની વૃત્તિ થાય છે. સિદ્ધાંત એવો છે મોક્ષ માર્ગનો કે મોક્ષ માર્ગમાં આવનાર જીવને પ્રથમ સમ્યક દ્રષ્ટિપણો, સમ્યક શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. એ સમ્યક દ્રષ્ટિને દ્રવ્ય દ્રષ્ટિ કહી છે કે જે દ્રવ્ય દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિથી વિરુદ્ધ દ્રષ્ટિ છે. દ્રવ્ય દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિનો અભ્યાસ કરવા જેવો છે. તત્વ જ્ઞાનના ક્ષેત્રમાં આ અભ્યાસ મુખ્ય કરવા જેવો છે. જીવ અનાદિથી પર્યાય દ્રષ્ટિ છે. પોતાની વર્તમાન અવસ્થાને મુખ્ય કરીને એની દ્રષ્ટિથી, એટલે એની મુખ્યતામાં એના આધાર લઈને એમાં હું પણ કરીને ચાલ્યો જાય છે, પરિણમી રહ્યો છે. પણ એને પોતાનું મૂળ દ્રવ સ્વરૂપ જે છે, સત પરમાનંદ રૂપ અહીંયા જે કહ્યું, એની દ્રષ્ટિ થઈ નથી, એની મુખ્યતા થઈ નથી, એનો આધાર લઈને જીવ પરિણમતો નથી. હવે જો દ્રવ્યનું સ્વરૂપ વિચારવામાં આવે તો મુમુક્ષુની પર્યાય તો શું? જ્ઞાન દશાની સત્પુરુષની જે જ્ઞાનીની પર્યાય કહેવાય છે એ તો શું? અરે મુનિ દશાની જે પર્યાય છે, અપૂર્વ જેને અવસરમાં ગાય છે, એ તો શું? પણ સંપૂર્ણ જે કેવળ જ્ઞાનની પર્યાય અને પરમાનંદની પર્યાય છે, એથી પણ અનંત ગુણ સમૃદ્ધ એવું દ્રવ્ય છે જે મૂળ જીવનું સ્વરૂપ છે. તો અહીંયા જેને દ્રવ્ય દ્રષ્ટિ છે અને જેને એ સંબંધેનું સમ્યક જ્ઞાન છે, એને કદી કોઈ પણ પર્યાયમાં દ્રવ્યની મુખ્યતા છોડીને પર્યાયની મુખ્યતા થતી નથી. આખા મોક્ષ માર્ગમાં ક્યાંય થતી નથી ને પછી તો થવાનો પ્રશ્ન જ નથી મોક્ષ દશામાં. ત્યારે એ વાતને મૂળમાં સમજાવી છે કૃપાળુ દેવને કે જ્યારે કોઈ સાધક જીવ સમ્યક મોક્ષ માર્ગમાં એની ઉત્તરોત્તર વધતી શુદ્ધિની દશામાં, વધતી આનંદ અને સુખ શાંતિની દશામાં પણ એની મુખ્યતા કરતો નથી, તો એ દશા માર્ગની પહેલી દશા સંપ્રાપ્ત થયા પહેલા જે મુમુક્ષુતાની દશા છે એમાં તો ભૂલથી પણ સંતોષાતો નથી. જો જે રખે એવી ભૂલ કરતો કે તને ત્યાં સંતોષ થઈ જાય કોઈ પણ રીતે જોઈએ, નહીતર જે દ્રવ દ્રષ્ટિ પ્રાપ્ત કરીને સન્માર્ગમાં પ્રવેશ કરવો છે એની વિરુદ્ધતા પહેલેથી ઊભી થઈ જશે અજ્ઞાનને કારણે, અજાણપણાને કારણે. આ વિશે એવી એક ગંભીર અને ઊંડી વાત આ એક પહેલા કારણની અંદર કૃપાળુ દેવે નિરૂપણ કર્યું છે કે આવી ભૂલ થાય છે. આત્મા સત પરમાનંદ રૂપ છે એ દ્રવ્ય દ્રષ્ટિનો અને સમ્યક જ્ઞાનનો વિષય છે. સમ્યક જ્ઞાનની કેટલી પણ વિશાળતા હોય પણ એનું કેન્દ્ર સ્થાન આત્મા સત પરમાનંદ રૂપ છે. અને દ્રવ્ય દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિને તો એ સિવાય બીજો વિષય જ નથી, કોઈ પણ પર્યાયનો વિષય નથી. કેવળ જ્ઞાનની પર્યાય પણ એનો વિષય નથી, ખુદ સમ્યક દર્શનની પર્યાય પણ સમ્યક દર્શનનો વિષય છે. એનો વિષય તો એટલો જ વિષય જે ત્રિકાળી સામાન્ય પરમ પરિણામ ભાવ સ્વરૂપે છે, જેને શાસ્ત્રની અંદર ચાર ભાવોથી રહિત કર્યો છે, એવો જે અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસમય જે કેવળ જ્ઞાનની જ્યોતિ સ્વરૂપ સ્વભાવ સ્વરૂપ છે, એ આત્મા સમ્યક દર્શનનો વિષય છે, દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે, એ સમ્યક જ્ઞાનનો વિષય છે, એ સમ્યક ચારિત્રનો વિષય છે કે જ્યાં સ્થિરતાની ઉત્પત્તિ થાય છે જેના આધારે એ આત્માની દ્રઢતા, એ આત્મામાં નિશંકપણું આવો જ છે, સત છે એટલે આવો જ છે એવું જે નિશંકપણું એ મનુષ્યની ભૂમિકામાં આવવું શકે છે. અહીંથી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનના ની લાઈન નું અનુસંધાન છે. મુમુક્ષુતામાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિનું અનુસંધાન ક્યાંથી છે? કઈ જાત જેને લઈને મુમુક્ષુતામાં આગળ વધીને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે, અને જે ન હોય તો તે માર્ગની પ્રાપ્તિને રોકાવટ થવાનું કારણ છે, અવરોધનું કારણ છે, પ્રતિબંધનું કારણ છે, આની ચર્ચા કરી છે. એક પેરેગ્રાફમાં જે શસ્ત્રોની ગહનતા છે, જો આ પ્રકારે યથાર્થ રીતે કોઈ પણ પર્યાયમાં સંતોષ જે કારણ હું કરતો છું તે હું નથી કરતો, પણ ઈશ્વર મારી પાસે બધું કરાવે છે. તો સારા કાર્યો સત્કાર્યો કરવા છતાં એના અભિમાનમાં નહીં આવવા માટે મારે પાસે પણ ઈશ્વરે કરેલા, માટે મારે કોઈ સત્કારી નું અભિમાન મને ન થવું જોઈએ, મને ન હોવું જોઈએ, એમ કરીને એ અભિમાન માંથી શીખી શકે છે. પણ એ નિરભિમાન પણ વસ્તુના સ્વરૂપ જ્ઞાનના આધારે નિયમ હોવાને લીધે ટકી શકતું નથી. થોડો કારણે માન પ્રકૃતિની મંદતામાં જીવ પસાર કરે છે અને પછી શું હાલત થાય છે એની પોતાને ખબર નથી. અન્ય દર્શનના ઉપદેશ બોધમાં અને જૈન દર્શનના ઉપદેશ બોધમાં કેટલું સામ્ય હોવા છતાં પણ એક મોટો પાયાનો તફાવત છે, તે એ છે કે જૈન દર્શનનો ઉપદેશ બોધ સિદ્ધાંત બોધને આધારિત છે, કે જે સિદ્ધાંત બોધ વસ્તુના વૈજ્ઞાનિક સ્વરૂપને નિરૂપણ કરે છે, કોઈ કલ્પના નથી. અન્ય દર્શનમાં જે ઉપદેશ બોધ છે દોષને ટાળવા માટે અવશ્ય એનો હેતુ હોવા છતાં સિદ્ધાંત બોધનું પડખું ત્યાં નહીં હોવાથી, એનો આધાર ત્યાં નહીં હોવાથી, કોઈ યુક્તિ પ્રયુક્તિના આલંબનથી થોડા સમય માટે, ફોર ધ ટાઈમ બીંગ જેને કહેવામાં આવે છે, અલ્પ સમય માટે જીવ એ દોષથી નિવૃત્ત થયો એમ દેખાય છે, ઉપરું પડતું અંદરમાં પડેલો છે, જે ગમે ત્યારે ભમોકી ઉઠીને બહાર નીકળી આવે છે. આ પરિસ્થિતિ થાય છે. એટલે સર્વાંગ નિર્દોષ થવું હોય અને ઉપદેશને ગ્રહણ કરવો હોય તો પાયામાં સિદ્ધાંત બોધનો આધાર લીધા વિના કોઈ રીતે ઉપદેશને કરવાની પડે. એનો પુરાવો આ પહેલો બોલ છે. કૃપાળુ દેવે જે નિરૂપણ કર્યું કે મુમુક્ષુજીને મુમુક્ષુની ભૂમિકામાં પણ આ લોકના કોઈ પણ પદાર્થ પ્રત્યે થોડી પણ અલ્પ પણ સુખેચ્છા ન રહેવી જોઈએ, કેમ કે તે વિષય કસાયના પરિણામ છે. આ લોકના કોઈ પણ પદાર્થો પ્રત્યે સુખની ઈચ્છાથી પરિણમવું તે વિષય કસાયના સુખા પાપના કરતા છે, એમાં તો શુભ પણ નથી કેવળ અશુભ છે. જ્યારે એ ઉપદેશ છે કે આ દોષથી નિવૃત્ત, ત્યારે કયા આધારે નિવૃત્તનું નિવર્તણું કયા આધારે આવે કે આત્મા સત્પરમાનંદ રૂપ છે એના આધારે નિવર્તી શકાશે, બીજી કોઈ રીતે આ ઉદ્દેશમાં ટકી નહીં શકાય. આત્મા સત્પરમાનંદ રૂપ છે એવું શ્રદ્ધાળી નામથી દ્રઢ કર્યા વિના જે તે પદાર્થોનો ત્યાગ કરવામાં આવે તો પરિણામની પરિસ્થિતિ એ રહેશે કે પદાર્થનો તો ત્યાગ કરશે પણ એની ઈચ્છા ઉભી રહી જશે, એની સાધના ઉભી રહી જશે, એનો રસ ઉભો રહી જશે, એની ઈચ્છા ઉભી રહી જશે. એટલે એ કસાય એને રૂંધે છે, એનું દમન કરવામાં આવે છે. એ દમન કરેલી પરિસ્થિતિ લાંબો કાળ રોકી શકાતી નથી, અલ્પકાળમાં પાછા એ પરિણામ તેથી વધારે તીવ્રતીને બહાર આવી જાય. સમ્યક માર્ગમાં એ પરિણામોનું દમન કરવાને બદલે એ પરિણામોનું ઉપશમન કરવાની એક સુયોગ્ય કાર્ય પદ્ધતિ છે, જેને સુવિધિ કહેવામાં આવે છે, જેને સમ્યક વિધિ કહેવામાં આવે છે. એ પદ્ધતિ છે કે અનંતકાળથી તીર્થંકર દેવોએ પ્રરૂપેલી, તીર્થંકર દેવોએ કહેલી એ માર્ગની વિધિ છે અને એ માર્ગે ચાલવું તે ઉતાવળ છે. માર્ગ છોડીને બીજો ચીલો ચાતરવો એ અમાર્ગે જવા બરાબર છે, એ માર્ગને છોડી દેવા બરાબર છે અને તે તીર્થંકર દેવની આજ્ઞાઓ પર પગ મૂકવા બરાબર છે, એનો નિષેધ કરવા બરાબર છે, એની અવગણના અને અનાદર કરવા બરાબર છે. એટલે એ વાત એ રીતે છે કે મુમુક્ષુતામાં જે કોઈ બાહ્ય ધાર્મિક ક્રિયાથી શાતા અથવા આનંદનો અનુભવ થાય, શાંતિનો અનુભવ થાય, ત્યારે તેની પ્રિયતા નહીં લાગવી જોઈએ. કેવી રીતે બને? એ બને કેવી રીતે? તો કે આત્મા જે આનંદ સ્વરૂપ છે એ દ્રઢ થયું હોય તો એમ બને. કેમ કે એ અનંત આનંદનો દળ છે. આત્મા છે એ અપરિમિત આનંદનો દળ છે, અસીમ આનંદનો દળ છે. એવું દ્રઢ થયા વિના કૃત્રિમ જે વિકલ્પની શાંતિ થઈ, મન પરિણામની શાંતિ થઈ, મનની શાંતિ થઈ, આત્માની શાંતિ થઈ, એમાં છેતરાઈ જાય છે, એ પ્રિય લાગે છે. અને એ પ્રિય લાગે છે એટલે વારંવાર એના પ્રવૃત્તિ જીત કરે છે અને એક રૂઢિમાં આવી જાય છે કે આપણે આ રોજ આપણે આ નિત્ય કરો. એવી રીતે એક નિત્ય નિયમ પ્રત્યે અમે રોકી લઈએ છીએ અને જે તે સંપ્રદાયમાં પૂછેલી રૂઢિ છે એને રોકી લઈ જાય છે. પછી એ રૂઢિને કહેનાર કોઈ સત્પુરુષ મળે કે અરે તમે આ રૂઢિમાં જીવો ક્યાં આવી ગયા, કઈ તમે વિચારો બીજી રીતે, વસ્તુ સ્થિતિ કઈ બીજી રીતે છે, તો એ રૂઢિના આગ્રહથી રૂઢિ ઉપર બળવાન પણ મિથ્યાત્મને પકડ આવી ગયેલી હોવાથી જે તે સત્પુરુષોનો સંપ્રદાયમાંથી પહેલો વિરોધ છે. આ તમામ સત્પુરુષોને આ અનુભવ થાય છે. એનું કારણ શું છે કે જ્યારે જ્યારે સત્પુરુષનો ઉદય થાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે જે સંપ્રદાય અથવા લોકોનો સમૂહ છે એ કેવી માર્ગ ઉપયોગ થઈ રહ્યો છે, કેવી રીતે માર્ગને ભૂલીને અનુસરી રહ્યો છે, ત્યારે એ વાતને ખોલે છે, વાતને સ્પષ્ટ કરે છે કે આ માર્ગે નહીં જાઓ પણ તમે આ માર્ગે જાઓ. ત્યારે જે તે જે રીતે ટેવાઈ ગયો છે જી એ તેને ખોલવી ગમતી નથી. એને જે ફાવી ગયું છે એ ફાવી ગયેલી વાત એને ખોલવી નથી કારણ કે એટલે કહે છે કે સામનો તમામ સત્પુરુષોને કરવો પડે અને એ સહજ પરિસ્થિતિ છે. આખો સમાજ કોઈ આત્મજ્ઞાન ને આત્મદર્શન થી સંપન્ન હોતો નથી. એવું તો કોઈ વિરલજીની પરિસ્થિતિ થાય છે. એટલે સમાજની અંદર રૂઢિથી કાંઈ ને કાંઈ પ્રક્રિયાઓ ચાલુ કરી દેવામાં આવે. એટલા ખાતર કે છેવટે ત્યાં તો રહે, બીજા વિશે કશા એના પરિણામ તો ન જાય. પરમ દૈન્યતાની સંસ્થા અહીંયા વિષય લીધો છે વિદ્યમાન ભાગ્યનો પોતાની ઉપસ્થિતિ કોઈ વિદ્યમાન પુરુષના સાનિધ્યમાં હોય તો વિદ્યમાન સત્પુરુષ પ્રત્યે જીવને કેટલો વિનય હોય કે જેટલો પરમાત્મા પ્રત્યે હોય તેટલો વિનય કહો, બહુમાન કહો, ભક્તિ કહો, પોતાની ચિંતા કહો. સામાન્ય રીતે તો મોક્ષને સત્પુરુષ પ્રત્યે ભક્તિ, બહુમાન, વિનય એ પરિણામ તો હોય ન હોય એને તો મોક્ષું જેવું નામ પણ આપવું યોગ્ય નથી. પણ અહીંયા એ વાતની ચર્ચા નથી, અહીંયા એના ઓછકની ચર્ચા છે. વિનય છે કે નથી, ભક્તિ છે કે નથી એની ચર્ચા નથી કરતા. એમ કે છે કે એમાં ઓછક કેટલી છે એનો તો નક્કી કરાવે. એમ કહે છે કે સત્પુરુષ જ્ઞાન પરમેશ્વર બુદ્ધિ જેટલી પરમાત્મામાં ભક્તિ, પરમાત્મા પ્રત્યે ભક્તિ, પરમેશ્વર પ્રત્યે ભક્તિ, વિનય અને બહુમાન છે એટલી જરા પણ ઓછી નહીં. સત્પુરુષ પ્રત્યે વિનય, ભક્તિ અને બહુમાન વધે છે, આવે છે તો તારા વિનયને અને તારી દેવતાની ખામી નથી. નહીતર આ ખામી પણ તને માર્ગ પ્રાપ્તિને રોકવાનું પ્રતિબંધતા. આ વાત ગોપાલ ગુરુના સંતોષ સિવાય અન્યત્ર મળવી મુશ્કેલ છે. ગોપાલ ગુરુના સાહિત્ય સિવાય આ વિશે બીજી કઈ જોવામાં આવે. જોકે પોતે પણ એક સત્પુરુષ છે અને પોતે સત્પુરુષ હોવા છતાં સત્પુરુષ પ્રત્યેની ભક્તિનું આટલી હદે નિરૂપણ કરવું એ અજ્ઞાની જીવોના સમૂહના બહુ મોટું સાહસ કરવા બરાબર. કેમ કે અવળું લેનાર તો એમ જ લઈ લઈએ કે તો પછી આપના પ્રત્યે પરમેશ્વર જેવી ભક્તિ કરાવી છે ને એમ કરીને ઊંધું લઈએ. કેમ કે અવગુણને પણ હદ નથી, અવગુણી જીવોને પણ હદ નથી હોતી કે મારે કેટલી હદે જાવું, કોના કોની પાસે કેટલી હદે જાવું એનો વિચાર એ જ પણ નથી કરતો. અને ખબર વાત કરી દે બીજું કે જ્યાં ગુણ દોષનો પ્રકરણ છે ત્યાં આત્મશ્લાઘાયુક્ત દોષ અને એ આત્મશ્લાઘામાં પ્રાય જીવ આવી જાય છે. અજ્ઞાન દશામાં તો આવી જાય છે. એક જ્ઞાની લોકોત્તર દશાને પ્રાપ્ત હોવાથી કદી પણ આત્મશ્લાઘામાં આવતા નથી. કેમ કે વર્તમાન ગુણવાન દશા પ્રગટ થઈ છે તો પણ એથી અનંત ગુણવાન એવું સત પરમાનંદ દ્રવ્યની દ્રષ્ટિમાં હોય છે, એ એમની પકડમાં હોય છે, એ એમનું આશ્રય સ્થાન હોય છે, એ એમનું કેન્દ્ર સ્થાન હોય છે. અને તેથી કરીને એ ક્યારે પણ પોતાની અવસ્થાને અભિમાનમાં કે આત્મશ્લાઘામાં આવવાની પરિસ્થિતિમાં આવતા જ નથી. એ પ્રકારે જ એમને ઉત્પન્ન થતો એટલે એમને એ દોષ થતો નથી. અને એ દોષ નથી થતો એટલે પૂરેપૂરા નિશંકપણે આવી વાતોનું પ્રતિપાદન કરી શકે. આ વાત સત્પુરુષ થઈને સત્પુરુષની ભક્તિનું પ્રતિપાદન કરવું એ બહુ મોટું કામ છે. કેમ કે કોણ ઊંધું લે છે કોને કહેવાય? તો વિપરીત લઈએ વળી એક બીજી વાત આમાં ઉભી થયેલી છે, ઉભી થાય પણ કે પરમેશ્વર છે એ તેરમા ગુણ સ્થાનની દશા છે, માંગીને સિદ્ધ દશા એટલે ચૌદ ગુણ સ્થાનની પછીની દશા છે. પણ પરમેશ્વર પદમાં એક અર્યંત પદ અને એક સિદ્ધ પદ જેને પરમેશ્વર પદ કહેવામાં આવ્યા છે. બીજા ત્રણ પદ છે બાકીના એ સાધક પદમાં. તો એ જે ઉચ્ચ દશા છે આત્માની સંપૂર્ણ નિર્દોષ દશા છે અને ચોથા ગુણ સ્થાને રહેલા જે સત્પુરુષ છે, બંને વચ્ચે સરખી ભક્તિ હોવી એ વાત ગણિત ની દ્રષ્ટિએ કહે છે. કેટલાક વિદ્વાન ને આ બાબતમાં તકલીફ ઉત્પન્ન થાય કે તમે પરમાત્મા ની ભક્તિ તો પરમાત્મા જાણીને કરો, પણ જે પરમાત્મા નથી થયા એની પરમાત્મા જેટલી ભક્તિ કરો એ વાતને ઓળખવા બેસતા, માપવા બેસતા માપ ફેર થઈ જાય છે, એવું નથી લાગતું. અતિશયોક્તિ થઈ જાય છે એવું નથી લાગતું. નિર્માણ સ્થાન ને બરાબર છે કે પરમેશ્વર તેને પરમેશ્વર ની ભક્તિ થાય, પણ હજી પરમેશ્વર થવાનું બાકી છે એની પરમેશ્વર તુલ્ય ભક્તિ કરવી, એ વાત ગણિત ની દ્રષ્ટિએ બુદ્ધિમાન માણસો ને બુદ્ધિ ની અંદર સહેજ થતી નથી. વિચારને સ્થાન અને એનો વિચાર સાંગો પાંગો ન કરવામાં આવે, યથાર્થપણે ન કરવામાં આવે, તો આવી બૌદ્ધિક દલીલ આવી આર્ગ્યુમેન્ટમાં મુખ્ય થતા જાય છે. બીજું ભાઈ, પરમાત્માની બુદ્ધિ ભક્તિ કરવા જશે કંઈક આપણને દોષ ન લાગુ થઈ જાય, બીજું પછી પણ કંઈ દોષ ના ન પડીએ, કંઈક પરમાત્માનો અનાદર, અનિયંત્રિત પરમાત્માનો અનાદર ન થઈ જાય, આવી પરિસ્થિતિ પણ વચ્ચે કોઈને આવી જાય છે. તો એ વિષય પણ શા માટે ગોપાળુદેવે સ્થાપ્યો છે અને સ્થાપ્યો છે તો એ વિષયની ગહનતા શું છે, એ અલૌકિક ગહનતા છે અને એ મોક્ષને માટે બહુ મોટી વાત છે, બહુ વિચારવા જેવી વાત છે. એ વિશે પણ એ રીતે યથાર્થ રીતે વિચારવો જોઈએ. મૂકેલા છે અધ્યાત્મ ગ્રંથોમાં અને અમે એનું એક સંકલન તૈયાર કર્યું છે. ટાઇટલ છે દંશન મૂળો સંબંધ. લગભગ 55-60 સત્શાસ્ત્રો માંથી 200 જેટલા આચાર્યના કથનોનો આધાર લીધો, એમાં કાર્તિકેયનો પેક્ષા માંડી માંડીને આચરણના જે ચરણાનુયોગના શાસ્ત્રો છે, રત્નકરણ શ્રાવકા શાસ્ત્રો અને કથાનું યોગના શાસ્ત્રો જે પુરાણો છે, બધા આધારો લીધા છે અને એ સર્વ સત્શાસ્ત્રો મને એનું નિરૂપણ છે એમ કહીએ તો ચાલે એના ઉપર. અને જે પુસ્તિકા છે એની દ્રષ્ટિ પર તો ફ્રી ઓફ ચાર્જ અમે આપીશું. અમારા પ્રકાશનમાં પ્રકાશિત દર્શન મૂળો ધર્મોના નામ છે, ધર્મનો મૂળ સમ્યક દર્શન છે એ સૂત્ર ટાઇટલ આવ્યું છે અને અનેક ગ્રંથો વાંચવાનો તો શક્ય ન બને બધાને, એટલે એ વિશે તારવીને જુદો હતો જેને જોઈએ એ વાંચન પછી અમારી પાસે મેળવી શકો. કૃપાળુદેવના વચનોમાં તો ખામ ખામ આપણે કેટલા દિવસો સાથે છીએ અને બતાવ્યું કે ખામ ખામ એ વાત છે, અનેક જગ્યાએ એ વાત છે. અહીંયા તો છે 254માં તો એ વાત છે, પણ એમને નિયમ નિયમનું આપણે પદ લીધું તો એમાં પણ એ જ વાત છે કે તે બધું કર્યું બિના સદુપયોગ કોઈ એને કરી દેલા રહે. આત્મસિદ્ધિમાં લઈ કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર, જીનેન્દ્રને પાછળ મૂક્યા વિદ્યમાન પ્રત્યક્ષ સત્પુરુ સાગર જીનેન્દ્રને પાછળ મૂક્યા. 661 નો પત્ર લઈએ તો કોઈ સત્શાસ્ત્રોને અધિકતા આપે છે અથવા બરાબરી ગણે છે અને સત્સંગને સત્પુરુષને ગમ કરે છે તો તે તેનો અપ્રશસ્ત શાસ્ત્રીય બની ગઈ ખામ ખામ મળશે. અત્યારે એક સાથે તો સ્મૃતિમાં ન આવે પણ આ ગ્રંથમાં તો એ ઠેક ઠેકાણે તમને કેટલા તમે કોઈ આટલી સંખ્યામાં મને કાઢી નાખો તો એટલી સંખ્યામાં કાઢી નાખી શકાય એવી વાત છે. તો એમનો કોઈ ખાસ વિષય સત્પુરુષની ભક્તિ ઉપર મને અનેક મોક્ષ થી પણ અમને સત્સંગ વધારે જોઈએ છે. મોક્ષ તો પહેલા સ્થાને છે અને સત્સંગ તો સત્પુરુષ ના ચરણ સમીપ નો નિરાશ છે, તો એને કેમ વધારે જોઈએ? પ્રયોજન છે એ વિષય ના તળિયા સુધી જ્યાં સુધી એ વિષયમાં શંકા નિર્મૂળ ન થાય ત્યાં સુધી
તો પણ અમે ચાંદી સ્વામીના જે વચનામૃતનું સંકલન કે ચૌર પૂર્વધારી જે ન્યાય કાઢે એ ન્યાય સમય દ્રષ્ટિ પ્રથમ સ્થાનથી કાઢી શકાય. તો એને ચૌર પૂર્વ ના બધા ન્યાયો અને લબ્ધિ પ્રગટ થઈ જાય. એક સ્વરૂપ બોધ થતા સ્વરૂપાનુભવમાં સ્વરૂપ બોધ થતા કેવળ જ્ઞાન ની લબ્ધિ થાય છે. ચૌર પૂર્વ તો કેવળ જ્ઞાન ના અનંતમાં ભાગે કેવળ જ્ઞાન ની લબ્ધિ ત્યાં પ્રગટ થાય. તો જેને કેવળ જ્ઞાન ની લબ્ધિ પ્રગટ થઈ ગઈ એને કયો બોધ લેવાનો બાકી રહ્યો, કયો ઉદ્દેશ એને બાકી રહ્યો, ગુરુ એટલે મહાન ઉત્કૃષ્ટ મહાન આત્મ સ્વરૂપ જ છે. બીજું કોઈ ઉત્કૃષ્ટ અથવા મહાન નથી. પણ બહુ લોજિકલી સાબિત થયેલી વાત, ન્યાય થી સાબિત થયેલી વાત. એટલા આગળ ના આધાર પર વિષય નથી, કેટલા કૃપાવલીના વચનો નો આધાર પર વિષય નથી, પણ ખરેખર સમજી શકાય એવો વિષય. કોઈ ડૂબતો માણસ પાટિયા ને નહીં આપે, પાછું આવે તો મારે નથી જોતું, સ્ટીમર આવશે તો મારે ડૂબ.